మహాదేవ్యా కక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహమందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం
శ్రీమద్ రాజచంద్ర વચનામૃત આંખ 267 નો સ્વાધ્યાય આપણો ચાલુ છે.
શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને કાતે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને તો જ્ઞાન તેની ભાખ્યું જો સંમતિ આદિ સ્થળો જિનવર કહે છે જ્ઞાન તેની સર્વભવ્ય સાંભળો.
તે વખતે આપણે આ વિચારણા કરી હતી કે શાસ્ત્રોનો અભ્યાસ એનાથી પોતાના રૂપને વિશેષપણે જાણવું, જેને ક્ષયોપશમ છે, અંતરમાં ઉઘાડ છે, વિચાર શક્તિનો વિકાસ છે, એવા જીવો શાસ્ત્રના અવલંબનથી સત્પુરુષોના બોધથી પોતાના સ્વરૂપને વિશેષને વિશેષ જ્ઞાનીઓએ અનેકવિધ શૈલીથી એક જીવાત્માનું સ્વરૂપ કહ્યું છે એને વધારેમાં વધારે જાણીએ. અને ન થઈ શકે, કોઈની પાસે એવી શક્તિ સામર્થ્ય ન હોય, એવી યોગ્યતા પાત્રતા ન હોય, તો એણે કાં તેહવો આશ્રય કર્યો, કાં આવા પુરુષનો આશ્રય કર્યો કે તત્વ શું છે એ હું સમજી શકતો નથી, તત્વ કેવલી ગમ્ય છે પણ હું કેવડીનો આશ્રય કરી શકું છું. જ્ઞાની ગમ્ય વાત છે અને મારા જ્ઞાનમાં બેસતું નથી એવો કર્મનો ઉદય છે. જ્ઞાનાવરણીય કર્મો એવા છે કે અનેક વાર વાંચું છું તો સમજાતું નથી, વાત પકડાતી નથી. કંઈ વાંધો નથી, આશ્રયમાં કઈ વાંધો આવે છે? કાં તે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને. અને આશ્રય જ્યારે કરવો સાચા મનથી, સાચી અર્પણતાથી, એ ભાવથી કરવો. તો જ્ઞાન તેને ભાખ્યું જો સંમતિ આદિ સ્થળો. આવા જીવોને જ્ઞાન છે જ. જેને જ્ઞાનીનો પૂર્ણ આશ્રય છે એને જ્ઞાન છે. કૃપાળુદેવ કહે છે તીર્થંકરના સમવસણમાં તીર્થંકરનો જેને આશ્રય છે એને સંકિત છે.
સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સમકિતના તો અનેક કારણો શાસ્ત્રમાં જુદી જુદી રીતે કીધા છે. કોઈએ કહ્યું છે કે આ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે સમકિત છે, કોઈએ કહ્યું છે કે અનંતાનુબંધી ટળે ત્યારે સમકિત છે, કોઈએ કહ્યું છે કે આમ થાય ત્યારે સમકિત છે. કૃપાળુ દેવ તો કહે છે કે આશ્રય જ્ઞાનીનો થાય તોય સમકિત છે, તત્વની શ્રદ્ધા થવી તે પણ સંકેત છે, અને તત્વને જાણનાર એવા તત્વજ્ઞની શ્રદ્ધા થવી એ પણ સંકેત છે, સર્વજ્ઞની શ્રદ્ધા થવી એ પણ સંકેત છે, સમયજ્ઞની શ્રદ્ધા થવી એ પણ સંકેત છે. જે તત્વને જાણે છે તે તત્વજ્ઞ, જે સર્વને જાણે છે તે સર્વજ્ઞ, અને જે પોતાના આત્માને જાણે છે તે સમયજ્ઞ. શ્રદ્ધા એની પૂર્ણપણે થવી, સાચા મનથી થવી, ભાવથી થવી.
સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. આનું કારણ પ્રત્યક્ષ જ, સંકિત એને છે, એ સંકિત એ કાર્ય છે, એનું કારણ પ્રત્યક્ષ છે. શું પ્રત્યક્ષ કારણ છે? એને જ્ઞાની પુરુષનો આશ્રય છે. કાં તે હવો આશ્રય કર્યો તો જ્ઞાન તેને ભાખ્યું. જો સંમતિ આદિ સ્થળ, સંમતિ આદિ આ બધા આગમો, જ્ઞાનને બતાવનારા, સંકેતના પ્રકારને બતાવનારા, એને તું જોઈજો, એમાં આ વાત છે. હવે આગળ કહે છે, આઠ સંમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને અનુસાર તે મોક્ષાર્થથી, નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જિનેશ્વર સર્વ ભવ્યોને કે સાંભળો, જ્ઞાન સૂચિત છે. અને આત્મજ્ઞાન તે જ સર્વ દુઃખથી, સર્વ ક્લેશથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે. એ આત્મજ્ઞાન એ જ આ જીવનું અનાદિનું પરિભ્રમણને ટાળી શકવાને સમર્થ છે. એ આત્મજ્ઞાન જ એના આવા અનંત દુઃખોનો ક્ષય કરવા માટે શક્તિમાન છે. પણ એ જ્ઞાનનું સ્વરૂપ શું? આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આ જ્ઞાન બાહ્ય નથી, આ જ્ઞાન અભ્યંતર છે. એને અનેક પ્રકારે એ જ્ઞાનને સમજવા માટે કૃપાળુ દેવે ક્યાં ક્યાં જ્ઞાન નથી અને ક્યાં ક્યાં છે, નાસ્તિથી અને અસ્તિથી આ પદની અંદર કેવળ જ્ઞાનની પ્રવૃત્તિ છે કે જ્ઞાન ક્યાં છે. આગળમાં કહ્યું કે ગ્રંથમાં નથી, વાણીમાં નથી, ભાષામાં નથી, કવિની ચાતુરીમાં નથી, મંત્ર તંત્રમાં નથી. અહીંયા કહે છે એક સરસ જ્ઞાનનું પ્રેક્ટિકલ, આખરે જ્ઞાન થયું તો તેનું લક્ષણ શું, જ્ઞાન શા માટે કરવું જોઈએ, એ જ્ઞાનનો ઉપયોગ શું, જીવનમાં જ્ઞાન થાય તો જ્ઞાનનો ઉપયોગ શું, મને મોક્ષના હેતુ જ્ઞાન ઉપકારી કેવી રીતે, મોક્ષના હેતુ જ્ઞાન જરૂરી ઉપકારી કેવી રીતે, એનું અદ્ભુત અહીંયા સૂત્ર આપે છે. આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તે અને અનુસાર તે મોક્ષાર્થથી. અરે ભાઈ, આ જ્ઞાનની એક અમે બીજી કહીએ છીએ કે જો આઠ સમિતિ જો એને જાણી હોય પરમાર્થ, આઠ સમિતિ તો એને જ્ઞાન છે, એ શાસ્ત્ર જાણે છે કે નહીં એની સાથે સંબંધ નથી. મન વચન કાયાના યોગથી જીવ કર્મ કરે છે અને મન વચન કાયાના યોગથી જીવ કર્મને ભોગવે છે. અને જ્યાં સુધી કર્મનો નાતો જીવને જોડાયેલો છે ત્યાં સુધી આ યોગ જોડાયેલા છે. જ્ઞાની કહે છે કે એક એવું સરસ મજાના જૈન દર્શનની અંદર એક એવો યોગ આપ્યો છે કે એક યોગ એવો છે કે જેમાં સંવર અને નિર્જરા બંને આવી જાય, સંવર અને નિર્જરા બંને આવી જાય એવો યોગ છે અષ્ટ પ્રવચન માતા. આઠ સમિતિ, આઠ સમિતિ એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. જે જીવ યોગધારી છે એટલે કે દેહધારી છે, એને મન વચન કાયાથી સંયુક્ત છે, એ જીવને પાંચ પ્રકારની આવી ક્રિયા આવશ્યક છે. કર્યા વિના છૂટકો નથી. જીવન ધારણ કર્યું છે, પ્રાણ ધારણ કર્યા છે, દસ પ્રાણ. પ્રાણધારી જીવને એ ક્રિયા વિના કોઈ ચાલે એમ નથી, અનિવાર્ય છે. હાલવા ચાલવાની ક્રિયા, ભોજનની ક્રિયા, બોલવાની ક્રિયા, ચીજ વસ્તુ લેવા કરવાની ક્રિયા, અને આહાર વિહાર ને નિહાર નીકળ્યા. આવશ્યક છે, છૂટકો જ નથી ગમે તેટલી ફિલોસોફીની વાત કરે, કેમ કે એને દેહ ધારણ કર્યો છે તો દેહની ક્રિયા અનિવાર્ય પણે છે. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, તો આત્માને જેમ અર્થ સંપન્ન ક્રિયા છે એમ શરીરને ખરી કે નહીં કોઈ અર્થ સંપન્ન ક્રિયા છે જ. હવે આ ક્રિયા કર્મબંધનું કારણ ન બને, ભલે મને દેહ હોય અને મારો દેહ કર્મબંધનું કારણ ન બને, આવી કોઈ યુક્તિ ખરી? જૈન દર્શનની અંદર અદ્ભુત વાતો છે. સૂક્ષ્મથી વિચાર કરવામાં આવે તો કેવા કેવા યોગ કયા છે કે હા, આ સમિતિ નામનો એક શબ્દ પ્રયોગ છે, ઉપયોગ સહિત ક્રિયા કરવી તે સમિતિ, જૈણાપૂર્વક ક્રિયા કરવી તે સમિતિ, યત્નાપૂર્વક આચરણા કરવી તે સમિતિ, આ પાંચ સમિતિ છે. જ્ઞાનીઓ ચાલતા હોય, મુનિઓ ચાલતા હોય તો ત્રણ સાડા ત્રણ હાથ ઉપર એમની દ્રષ્ટિ જમીન સમક્ષ હોય, ચારે બાજુ જોઈને ન ચાલતા હોય, આકાશમાં જોઈને નહીં, દુકાનોમાં શોરૂમમાં જોઈને જ્ઞાની ન ચાલતા હોય. સમિતિ છે ઇરિયા સમિતિ, પોતાની ચાલવાની ક્રિયા અનિવાર્ય છે. આવી ક્રિયા કરતી વખતે જગતના કોઈ ત્રસ્ત જીવની જાણે અજાણે પણ એની અસાતના વિરાજના સંતામણા કિલામણા દુભામણા પરિતાપના સંગઠન વિખૂટા પાડવું, ઇરિયા વૈયામાં આવા 27 પ્રકાર આવે છે જીવો પ્રત્યેની વિરાજનાના. એક નાનું સૂત્ર છે, ઇરિયા વૈયા વિરાણે ગમણે ગમણે પણક કમણે બિયક કમણે હરિયક કમણે ઓસા ઉતિંગ પણક ગદગ મટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાયા. કોઈ પણ જીવની મારાથી વિરાધના થઈ હોય આ ઇરિયા સમિતિ. ઉપયોગપૂર્વક ચાલો, જતનાપૂર્વક ચાલવાની હાલવાની આ જે ક્રિયા છે, ગતિની ક્રિયા છે, એ ગતિની ક્રિયામાં પોતાના જીવનો ઉપયોગ, આ ઇરિયા સમિતિ. ભાષા સમિતિ, આ જીવ વાચા સહિત છે અને જગતના સંબંધોથી બંધાયેલો છે તો એને બોલવું પડે છે ક્યાંક, તો એની અંદર બોલવું કેવું? તો સત્ય બોલવું, પ્રિય બોલવું, હિતકર બોલવું, મિત બોલવું, ઈષ્ટ બોલવું, હિત બોલવું, બિનજરૂરી વ્યર્થ લબાડી ન કરવી, વાણી વિલાસ ન કરવો, જરૂર હોય ખપ પૂરતું બોલવું, આ સમિતિ. બોલવામાં ઉપયોગ રાખવો, સત્ય હોય તો કોઈનું અહિત થતું હોય તો ન બોલવું, સત્ય હોય અને હિંસાને પ્રેરક હોય તો ન બોલવું, ત્યાં સત્યને ન પકડવું, કલ્યાણને પકડવું, જૈન દર્શન બતાવી શકે છે. આ ભાષા સમિતિ છે, ભાષા સમિતિનો વ્યવહાર છે. મુનિ મેતારાજ મૌન એનું ભાષા સમિતિ છે. ભાષા સમિતિ પછી આવે છે એષણા સમિતિ, આહાર, પ્રાસુક આહાર, સુસ્તો આહાર. શરીરને આહાર જોશે, શરીરને આહારની આવશ્યકતા છે, શરીરનું પ્રાણોને ધારણ કરવા માટે એ પ્રાણનો આધાર આહાર છે. આ શરીર આહાર વર્ગણાના પૂદગળોથી બંધાયેલું છે અને એ પૂદગળોથી ક્ષય થતા થતા જ એની શક્તિનો સાધન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એની પૂર્તિ પણ કરવી પડશે. માટે આહાર, એ ભોજન લેવું, તો એ ભોજન નિર્દોષ હોય, ભક્ષા ભક્ષણનો વિવેક હોય, શું ખાવું શું ન ખાવું, કેટલું ખાવું કેટલું ન ખાવું, ક્યારે ખાવું ક્યારે ન ખાવું, કેમ ન ખાવું, ખાવું તો ખરું જ પણ શું કરવું, આમાં આમાં વિવેક, જૈણા, જાગૃતિ, યત્ના, ઉપયોગ, આખું પ્રાસુક આહાર, નિર્દોષ આહાર, સુસ્તો આહાર. કોઈની ત્યાં દુભવણી ન થાય, કોઈની હિંસા ન થાય, કોઈનો એ ન્યાયપૂર્વકની ગોચરી કે મારા આહારથી કોઈને અન્યાય ન થાય, હું એવું ખાઈ ન લઉં કે બીજો ભૂખે મરે, આ વિવેક છે, આ જાગૃતિ છે. બધું જ હું જાપટી જાઉં પછી ભલે જેનું જે થવું હોય તે થાય, આ એષણા સમિતિ છે. આદાન પ્રદાન સમિતિ છે, વસ્ત્ર પાત્ર પુસ્તક લેવું મૂકવું આ બધું ચાલે, વસ્તુ બધું છે જ શરીરને ઉપયોગની. જોતા જુઓ, પડી લહેણ કરો, પ્રમાર્જના કરો, જુઓ કે કોઈ જીવની જાણતા અજાણતા વિરાધના હિંસા કંઈ થતી તો નથી ને. રસોડાની અંદર અમને પાત્ર મૂકવા પડે, પથારીમાં આપણે જેમ ફાવે તેમ પડીએ, ચાલતું હોય છે બધું. કેટલી વસ્તુ આઘા પાછી કરતા હોઈએ છીએ, જુઓ જરા, જુઓ. વસ્તુની લેમુક કરવામાં, પુસ્તકની લેમુક કરવામાં, પાત્રની લેમુક કરવામાં અનેક સાધનો ઉપયોગના છે, જોવામાં જૈણા રાખો. નિર્દોષ નિરપરાધી જીવોની આપણાથી જાણતા અજાણતા આપણા ઉપયોગના અભાવના કારણે એ કોઈની જીવની વિરાધના તો નથી થતી, એમાં આપણને કઈ લાભ નથી. આપણે તો બેસવું જ છે, બીજું કઈ કરવું નથી. આપણો હેતુ તો એ જ છે, તો ક્રિયા કર જે કરવી હોય તે. પણ જરા જોઈને કર ભાઈ, ધમધમ કરતો ચાલમાં જરા નીચે જો, કોઈ જીવ જંતુ ચાલતા હશે તો શું કરવું. ઉપયોગ પ્રત્યેક વસ્તુની અંદર આ ઉપયોગ, આ યત્ન આપણે ત્યાં સ્થાનકવાસી સંપ્રદાયમાં પૂજ્ય મહાત્માજી મહારાજ થોડા સમય પૂર્વે જ કાળ કરી ગયા. રસ્તે ચાલતા હોય તો એકવાર એના વિહારની અંદર એ રસ્તાની અધવચે આવીને ચાલવા માંડ્યા અને સાથેનો શ્રાવક હતા એ દોડવા માંડ્યા કે શું કર્યું, સામેથી હમણાં કોઈ વાહન આવશે અને આપણું તો જીવનું જોખમ થઈ જશે. અને જ્યાં આગળ ગયા અને પેલા શ્રાવકને એમ થયું કે મહાત્માજી રસ્તાના કિનારે ચાલતા ચાલતા વચમાં ચાલે એવા કઈ, આપણી જેમ કઈ પેલા ઓલા નથી, અજ્ઞાની અણસમજ્યું. એને જોયું તો રસ્તાની અંદર મકોડા ઉભરાયા હશે એટલે એ કિનારી ઉપર ધાર જામી ગઈ હતી. આપણા ચાલવાથી જીવોની હિંસા થતી હતી, આપણે રસ્તાની વચમાં ચાલીએ, કદાચ જશે તો આપણો એક જીવ જશે. ઉપયોગ જ્ઞાનીઓના વર્તનમાં, જ્ઞાનીઓના આચરણની અંદર ધીરે ધીરે ધીમી ચાલ, એ ચાલ એવી કે જેમાં ઉપયોગ સહિતની છે, વસ્ત્ર પાત્ર વસ્તુ મૂકવી લેવી આ બધાની, અને આહાર વિહાર ને નિહારની અંદર શરીરના મળ મૂત્ર શ્લેષમ બળખા નાકની લીંટ આ બધું કાઢવું પડે, નીકળતું હોય એને ક્યાંક ને ક્યાંક પરઠવાનું હોય ત્યાં પણ ઉપયોગ પૂર્વક મળમૂત્ર એને ફેંકવાના હશે વગેરે, ત્યાં ઉપયોગપૂર્વક. એ કોઈ જીવની વિરાધનાનું કારણ બનતા નથી. આ પાંચ સમિતિ અને પછી જ્ઞાનીએ કહી છે ત્રણ ગુપ્તિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ. આ ઉત્કૃષ્ટ યોગ છે કે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી કાયાને હલાવીશમાં સંકોરીને સંકેલીને બેસી જાય, કારણ કે તારી કાયા જેટલા આકાશના પ્રદેશ રોકે છે એ પ્રદેશમાં બીજા જીવોને નથી પ્રવેશ. હવે તું પથારો પાછો ફરતો હોય ને પથારો કરતો હો તો એથી કરીને બીજા એટલા અદ્રશ્ય જીવોને ત્યાં જગ્યા થાય અથવા એની વિરાધના થાય. માટે જરૂર ન હોય તો કાય ગુપ્તિ, જરૂર ન હોય તો વચન ગુપ્તિ, મૌન, મૌનની અંદર વચન ગુપ્તિ બોલીશમાં, કાય ગુપ્તિ, વચન ગુપ્તિ, મનોગુપ્તિ, ખોટા વિકલ્પ સંકલ્પ વિકલ્પ કરીશ, આનું શું થશે, આનું શું થશે, આને મારી નાખીશ, આને કાપી નાખીશ, ને આને બદલો દઈ દઈશ, આને સંભળાવી દઈશ, આનું આમ કરી નાખીશ. આ બધા મનના વ્યાપાર છે, એને પણ શાંત કરવા. આઠ સમિતિનો ધર્મ છે એ જે પાડે એને સંવર અને નિર્જરા બંને હોય એટલે મોક્ષાર્થી આ ધર્મ. આ જ્ઞાનનો સાર, જ્ઞાનનો સાર અષ્ટ પ્રવચન માતા યુક્ત જીવન, આ ઉત્કૃષ્ટ સંયમ છે, સ્વરૂપ સંયમ છે, આ સ્વરૂપમાં ઠરવા માટેની પ્રક્રિયા છે. આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, જ્ઞાનીએ જે પ્રકારે કહી છે આટલું જ જ્ઞાન હોય માત્ર આઠ સમિતિનું, તો જ્ઞાન ભાખ્યું તેહને અનુસારથે મોક્ષાર્થથી, તો મોક્ષને માટે આ જ્ઞાન પૂરતું છે. જ્ઞાનીઓ કે છે આટલું જ્ઞાન પણ ઘણું છે, આટલું જ્ઞાન પણ ઘણું છે, મોક્ષને માટે પૂરેપૂરું ઉપયુક્ત છે. મોક્ષને માટે આથી વધારે તારે જ્ઞાન હોવાની જરૂર નથી. જો આઠ સમિતિ જ્ઞાનીના પરમાર્થથી જીવમાં આવી હોય, આવી આઠ સમિતિ જેને જેના જીવનની અંદર આવી છે એણે આ ઉપલબ્ધ કરી છે. માસ્તુસ મુનિ એ પોતાના ગુરુના આશયથી એ આઠ સમિતિનું પાલન જાણી ગયા અને એ પાલન જાણી ગયા તો એ આઠેય સમિતિના પાલનથી એને મોક્ષની સાધના કરી લીધી. કે એને બીજું જ્ઞાન કેટલું, તો કે કાંઈ નહીં. જગતની અંદર કેટલાય ઉદાહરણો છે, કથાનો યોગની અંદર જેમ આવા જ્ઞાનના ક્ષયોપશમના ઉદાહરણ છે, એમ આવા ચારિત્રના ઉત્કૃષ્ટ ઉદાહરણો પણ છે. કેવળ ધર્મથી, વયાવત ધર્મથી, વિતરાગ સંયમથી એમના જીવન ઉજાયડા હોય, જેમણે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી હોય. એ કેવળ સમિતિનું પાલન, ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એસણા સમિતિ, આદાન પ્રદાન સમિતિ અને પારિઠા નિવેગમ સમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આ એટલું જીવનની અંદર આ જ્ઞાનીનો પરમાર્થ, આ જ્ઞાનનો પરમાર્થ આજ મોક્ષની ઉપલબ્ધિ માટે થઈને કર્મને ન બાંધવા અને કર્મથી નિવૃત્ત થવું, આ સંવર અને નિર્જરાનો કોઈ યોગ 2-in-1 જો હોય તો આ અષ્ટ પ્રવચન માતા છે. એને સાધુ જીવનમાં માતા શબ્દ મૂક્યો વિતરાગ પરમાત્માએ. છે સમિતિ અને ગુપ્તિ, પણ એને કહ્યું કે સાધુઓની આ માં છે, મોક્ષને અપાવે. એક માતા જેમ 100 શિક્ષકની ગરજ સારે, સંસ્કારી માતા હોય તો 100 શિક્ષકો બાળકને જેટલું પ્રદાન ન કરી શકે, એટલું એક માં એના આ પ્રકારના જાગૃતિપૂર્વકના વ્યવહારથી બાળકની અંદર સંસ્કારોનું સિંચન કરી શકે છે, એમ આ અષ્ટ પ્રવચન માતા છે. હજારો શાસ્ત્રો વાંચતા મુનિ જે દશાને ઉપલબ્ધ ન થઈ શકે, એ એક અષ્ટ પ્રવચન માતાના આગ્રહ આચરણથી મુનિ તે આત્મદશાને ઉપલબ્ધ થઈ શકે છે. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને અનુસાર તે મોક્ષાર્થથી, આખરે લક્ષ્ય જીવનનો મોક્ષાર્થ છે, મોક્ષને ઉપલબ્ધ કરવો છે. જ્ઞાન જાણીને દુનિયાની અંદર પાંડિત્યના પ્રમાણપત્રો મેળવવા નથી, મોક્ષને ઉપલબ્ધ કરવો છે. અને મોક્ષને ઉપલબ્ધ કરવો તો આ જ્ઞાન કે જે જ્ઞાન આખરે સમિતિમાં પરિણમે, ઉપયોગમાં પરિણમે, જે જ્ઞાન ચારિત્ર મોહનીયને નાશ કરનારું બની શકે, આ જ્ઞાન છે, એ જ જીવના પરિભ્રમણનો અંત લાવી શકે, આવું જ્ઞાન. અને બાકી એ સિવાયના જ્ઞાનની જો કોઈ કલ્પના હોય, વર્તન વિનાનું જ્ઞાન, આચરણ વિનાનું જ્ઞાન, ચારિત્ર વિનાનું જ્ઞાન, ઉપયોગ વિનાનું જ્ઞાન, જાગૃતિ વિનાનું જ્ઞાન, સાવધત્યા વિનાનું જ્ઞાન, તો કે છે નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. આમળો ચડે ને, વડ ચડે અથવા આફરો ચડે, ઢોરને આફરો ચડે, ઘણાને ગેસના ગોટા ચડે, આપણે કે ગોટો ચડ્યો છે, ક્યાંય ચેન ન મળે. આવું જ્ઞાન, કોટી શાસ્ત્રનું જ્ઞાન એ મનનો આમળો છે, વેમ છે. એથી તો આત્માને વડ ચડશે, છૂટશે નહીં. નિજ કલ્પનાથી, જો પોતાની કલ્પનાથી શાસ્ત્રના આવા અભિનિવેશન યુક્ત જ્ઞાન જો રાખે ને, એનું એને અભિમાન આવી જાય, તો નિજ કલ્પનાથી અને પોતાની કલ્પના પ્રમાણે અર્થ કર્યા કરે, એમાં પાંડિત્યને પકડે અને આચરણને ન પકડે, શબ્દને પકડે, ભાવને ન પકડે, એના અર્થને ન પકડે, એના આશયને ન પકડે. જ્ઞાનીને અહીંયા કેવું છે, શું આ શ્લોક તને મોઢે રહીએ કે ન રહીએ, એને જ્ઞાની કઈ સંબંધ છે? કોઈ એક મોટા શાસ્ત્રમાં 50 શ્લોક છે, મને 50-50 મોઢે છે, પણ તને મોઢે છે એ જ્ઞાનીનો ઉદ્દેશ હતો? એને એ પાઠશાળા ખોલી હતી અને એ પરીક્ષા લેવાના છે કે 50માંથી 5 પૂછું છું, ગમે તો 3 જવાબ દે, આ જ્ઞાની એટલા માટે શાસ્ત્રો લખ્યું છે, પરીક્ષા લક્ષી લખ્યું છે, તને કંઠસ્થ થાય એ જ્ઞાનીનો આશય છે? જ્ઞાની કે છે તું આ શ્લોક ભૂલી જાતો મને વાંધો નથી, પણ આમાં જે ભાવ છે તારા જીવનમાં આવી જવો જોઈએ. શાસ્ત્ર શેના માટે છે? કંઠસ્થ કરવા માટે છે. થાય વારંવાર મનન, ચિંતન, પરિશીલનથી એને સતત એ કંઠસ્થ જ હોય,
પણ સ્કૂલમાં જે મોપાટ લેવાય છે એમ શાસ્ત્રની મોપાટ, એ એનો અર્થ નથી, એ એનો હેતુ નથી, એ એનો આશય નથી. આશય તો એ છે કે જે તે શાસ્ત્રમાં, જે તે ગાથાઓમાં, જે તે શ્લોકમાં, જે તે સૂત્રની અંદર જે ભાવ, જે આશય જ્ઞાનીઓએ કહ્યો છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે દર્શનનો આશય શું છે, તો કે કર્મ બંધ અને એનાથી મુક્તિ. એવો આશય ધર્મ વિતરાગનો કહેનારા આ કાળની અંદર અમે છીએ. આશય પકડવાનો છે, આશય સાથે ચાલીએ રે, આનંદગંજી કહે છે. યશોવીજી પણ કહે કે આશય આનંદ ઘણતણો અતિ વિશાળ ઉદાર. અરે આનંદગણનો આશય જગતના જીવન માટે અતિ વિશાળ અને ઉદાર છે. અને વિવેચકની માફક મેળા જ કરીએ કે આ ભાષા આમ છે ને, અહીંયા રજોડણી આમ છે ને, અહીંયા એનો ભાવ અને એની અંદરની આવી રચનામાં આ છે ને, એનો રાગ આવો છે, મૂકને લપ. આશય ઉપર લક્ષ આપીએ. જ્ઞાનીઓનો આશય શું કહેવાનો છે? આવો ઉદાત્ત આશય છે કે જગતના જીવો તેના અવલંબનથી પોતાના અંતરમાં રહેલા અજ્ઞાનના જાડાને દૂર કરી શકે અને પોતાના આચરણમાં જે શિથિલતા છે, જે પ્રમાદ છે, તે પ્રમાદને ટાળી શકે. અપ્રમત આચરણ, અપ્રમત આચરણ, ઉપયોગની જાગૃતિ સાથે, જ્ઞાન સહિત, બોધ સહિત, એને જગતના છય દ્રવ્યના બોધ સાથે એને જીવવું. કે જેમ જીવ દ્રવ્ય છે, તો જીવ દ્રવ્યમાં જેમ હું એક છું, એમ અનંતા જીવો આ જગતની અંદર છે અને બધા જીવો એક જ છે, એક જ સામર્થ્યવાળા છે. માટે સર્વ જીવો પ્રત્યેનો એનો સામ્ય ભાવ, એનો મૈત્રી ભાવ, આ એને લક્ષ થવો જોઈએ. જ્ઞાન હોય અને આ ન હોય તો એકલ પેટો થાય, સ્વાર્થીલો થાય, તો જ્ઞાન શું કામ? જીવ દ્રવ્ય અનંત છે એમ પૂદગલ દ્રવ્ય અનંત છે અને એ મારાથી પર છે. પૂદગલ દ્રવ્ય અનંતા અનંત છે અને તે મારાથી પર છે. ગમે એવા આકર્ષક છે, ક્ષણિક સુખને આપનારા છે, મનને લલચાવનારા છે, લોભાવનારા છે, છતાં સુખ આપી શકે નહીં. આત્માના સુખના કારણ નથી, પણ એના પ્રત્યેની જો આસક્તિ થાય, મમત્વ થાય, એના પ્રત્યેનો જો મોહ બુદ્ધિ થાય, તો એ જીવને રખડાવનારા છે, કારણ કે કર્મના બંધનું કારણ બની શકે છે. માટે પૂદગલને પૂદગલ તરીકે જાણવો, જડને જડ તરીકે જાણવો, પરને પર તરીકે જાણવો, સ્વને સ્વ તરીકે જાણવો. બસ આચરણ આવી રીતે થાય, સૌની સાથે સૌનો ઉપયોગ થાય, છતાં એની સાથે ઉપયોગ જ્ઞાન એ સ્પષ્ટ કે આ મારું. ભૈરા ભાઈદરા સંસારની અંદર રહેલો ચક્રવર્તી, આત્મા જગતના અઢળક વૈભવ અને ઐશ્વર્યનો સ્વામી, એની સાથે ભોગવટામાં દેખાય, છતાં અંતર સે નિયારો રહે. અહો સમકીતિ આત્મા કરે કુટુંબ પ્રતિપાડ, અંતર સે નિયારો રહે જ્યું ધાવ ખીલાવે બાળ. ક્રિયા બધી જ થાય જેવી આપણે કરીએ છીએ તેવી, અજ્ઞાનીની જેવી ક્રિયા એવી જ જ્ઞાનીની ક્રિયા. અને ક્યારેક અજ્ઞાનીની ક્રિયા ચડિયાતી આપણને ભૂલાવામાં નાખી દે. અંતર સે ન્યારો રહે, જે આભ્યંતર પરિણામનો વિચાર કરીએ, અંતરંગ દશાનો વિચાર કરીએ, ત્યારે જ્ઞાની ને અજ્ઞાનીમાં જમીન અને આસમાનનો તફાવત છે. કારણ કે જડની વચ્ચે રહેલો જ્ઞાની, સંયોગોની વચ્ચે રહેલો જ્ઞાની, જડને જડ જાણે છે, પરને પર જાણે છે, અને એનું લક્ષ્ય કેવળ પોતાના આત્માના તરફ હોય છે. સંસારમાં રહેતો હોવા છતાં એનામાં સંસાર હોતો નથી. પદાર્થનો ભોગવટો કરતો હોવા છતાં એનામાં પદાર્થ પ્રત્યેની કોઈ આસક્તિ બુદ્ધિ નથી. કૃપાળુદેવ કહે, અમે લઈએ છીએ, દઈએ છીએ, વેપારના પ્રવર્તન થાય છે, બધું જ થાય છે, આત્મા ક્યાંય જોડાતો નથી, આત્મા ક્યાંય જોડાતો. અને અહીંયા તો 5 પૈસાનો વેપાર ન થયો હોય, દુકાનમાં બેઠો હોય સવારથી સાંજ સુધી, તો આપણો આત્મા એમાં જ જોડાયું કે ક્યારે ગરાગ આવે ને ક્યારે માલ ખપે ને ક્યારે નફો થાય ને ક્યારે આ થાય. લ્યો, કાંઈ કર્યું નથી, કર્યું કાંઈ નથી, પણ આત્માનો ઉપયોગ સતત પરમાં હતો. આને બધું કર્યું. ઉપાધિનો ભીડો એવો છે કે ધડ ઉપર માથું રહેવું દુષ્કર છે. આટલો બધો ઉપાધિનો યોગ કરવા છતાં કે છે અંતરંગમાં સમાધિ છે, ચિંતા કરશો નહીં, સૌભાગ્ય નહીં. અને અહીંયા નવરો ધૂપ જેવો બેઠો છે તો કર્મ બાંધવામાંથી નવરો થતો નથી. કારણ ઉપયોગ ક્યાં છે, આત્મા ક્યાં જોડાયેલો છે, પરમાં, સંયોગોમાં, સંબંધમાં, પર પદાર્થની મહત્તામાં, એની પ્રાપ્તિમાં. પ્રાપ્તિ ન થાય, ભિખારીને કઈ હોતું નથી, એ અપરિગ્રહિત છે બીજા અર્થમાં. છતાં એની યાચકની મૌનતી આખા જગત સાથે આસક્તિથી દ્રઢ માત્રાથી જોડાયેલી છે કે ક્યારે મને મળે સંસારના જીવની આ અભ્યંતર દશા અને જ્ઞાન દશા બે વચ્ચેનો તફાવત. આ સેના માટે આ બધું જ્ઞાનીઓના બોધ છે તો કે છે નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. અંતરંગની અંદર આ મોહગ્રંથી જો છેદાતી ન હોય તો આ બધા શાસ્ત્રો તારા મનનો આમળો છે, એમાં વાતમાં માલ કઈ નથી. આસક્તિનું સ્વરૂપ પલટાઈ જાય. કોઈની આસક્તિ ઘર ઉપર હોય તો કોઈની આશ્રમ ઉપર હોય, અપાસરા ઉપર હોય, કોઈની આસક્તિ દીકરા ઉપર હોય તો કોઈની આસક્તિ શિષ્ય ઉપર હોય, ભક્તગણ ઉપર હોય, એમાં સ્વરૂપ બદલાય. એ તો ભ્રાંતિ છે, મારી નાખે એ સ્વરૂપ તો ભયાનક છે. પડોજણમાં પડ્યો છું પણ ઓલાને તો એ ભાન ન થાય કે આ પડોજણ વધતી જાય છે, મારી સાધના તૂટતી જાય છે, સ્વરૂપનું અનુસંધાન ઓછું છે અને પરની માથાકૂટની અંદર જ આ બધો સમય જતો જાય છે. એને ખબર નહીં પડે અને એમ સમજે છે કે હું ધર્મ કરું છું અને જગતના લોકો એને વધારે વંદના કરતા જાય છે. ઓહો, કાંઈ વાતમાં માલ નથી, પોતે છેતરાતો જાય છે, જગત છેતરાતું જાય છે, પરિણામ શૂન્ય થતું જાય છે, લક્ષ ન આવે. ભ્રાંતિનું સ્વરૂપ કૃપાળુ દેવે લખ્યું છે, મોહનીયનું સ્વરૂપ વિચારવા જેવું છે. એને ભલ ભલા તપસ્વીને જ્ઞાનીઓને ઊંધે કાન પડ્યા છે, એની વર્ષોની સાધના ઊંધે કાન નાખી દીધી છે. આ મોહનીયનું સ્વરૂપ છે, વિચારવા જેવું છે. મોહનીય સ્વરૂપાંતર કરે, રૂપાંતર કરે. ગ્રંથિ ભેદ કરવો હોય ત્યારે ગ્રંથિ ભેદમાં કે છે પેલી ગ્રંથિ એવી પોતાનું સ્વરૂપ ધારણ કરે કે જીવ એમ માને છે કે મને કંઈ થશે નહીં ને હું આનાથી મુક્ત થઈ જઈશ, અને એ પલટાતો હોય એની અંદર. મને પૈસા પ્યારા લાગે, કોઈને પ્રસિદ્ધિ પ્યારી લાગે, એમાં પ્યાર તો રહ્યો જ, પછી પૈસા ઉપરનો કે પ્રસિદ્ધિ ઉપરનો. વેપારી અપમાન સહન કરીને પણ ધન પ્રાપ્તિ કરે અને કોઈ ધનને છોડીને માન પ્રાપ્તિ કરે તો ઉદ્યોગ તો એક જ રહ્યો, કસાઈનો એક, એના આ કસાઈ કર્યો, ઓલા આ કસાઈ કર્યો. સૂક્ષ્મતાના ભેદ આપણી સમજમાં ન આવે એવા છે. એટલે જ કે છે જ્ઞાનીઓના આચરણને પણ આપણે પ્રમાણી શકતા નથી, કારણ કે આ અભ્યંતર ભેદ એ તો ઇથી ઉત્કૃષ્ટ હોય એવો જ્ઞાની જાણે અને કાં સાચો મોક્ષ હોય ને એ જાણે કે આ મહાત્માનું સ્વરૂપ બરોબર નથી, આ મહાત્મા પલટાઈ ગયા છે. એની મુમુક્ષુતા કૃપાળુ દેવે કહ્યું કે તે મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવું 254, અને તે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એની એની મુમુક્ષુતાનું જોર હોવું જોઈએ. શું જોઈએ, શું કરવું છે અમારા જીવનમાં? રોજ રોજ અમે આ ગ્રસ્ત વ્યવહારમાં છીએ અને પ્રભુ અમે આ પરમાર્થ માર્ગની સાધના કરીએ છીએ, રોજ કયું બળ આપણું વધવું જોઈએ? મુમુક્ષુતાનું બળ વધવું જોઈએ. હે પ્રભુ, મને સાચો મુમુક્ષુ બનાવો. મુમુક્ષુતાના બધા ગુણો મારા જીવનમાં સદાય સુજાગૃત રહે, સદાય સુજાગૃત રહે. એવા મુમુક્ષુતા જેમ વધશે એમ જ્ઞાનીનો યોગ થશે, જ્ઞાનીનો ઓળખાણ થશે. જેટલા પ્રમાણમાં મુમુક્ષુપણું તેટલા પ્રમાણમાં સદયોગની પ્રાપ્તિ. ઉત્તમ કાળમાં પણ સત્પુરુષનો યોગ
એ દુર્લભ છે. કૃપાળુદેવે લખ્યું, આ કાળમાં પણ જો સાચી મુમુક્ષુતા હોય તો સુલભ છે. સાચી મુમુક્ષુતા હોય તો ઉત્તમ કાળમાં દુર્લભ એવા સત્પુરુષનો યોગ સુલભ છે. એનો આધાર શું કીધો? સાચી મુમુક્ષુતા. તો રોજની મારી સાધનાનું ફળ પ્રભુ મારામાં સાચી મુમુક્ષુતા પ્રગટે. અને મુમુક્ષુતાનું એક જ લક્ષણ, જગતની મોહાશક્તિથી મુંજાય અને મોક્ષને માટે પ્રયત્ન કરે. આ બે. તો મોહાશક્તિથી હું મુંજાઉં છું કે મને ગમે છે, હું એને મુંજવવા પ્રયત્ન કરું છું. શું કરું છું? શું નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મને નો આમળો. અદભુત વાક્ય છે. કોટી શાસ્ત્રોનો અહીંયા કોઈ નિષેધ કે એવી રીતનો નથી, પણ એ બતાવે છે કે પાત્રતાની અપેક્ષાએ શાસ્ત્રોનું મૂલ્યાંકન કર્યું છે કે આવા કોટી કરોડ શાસ્ત્ર પણ મનનો આમળો રહી જવાનો. ભાઈ, એકેય શાસ્ત્રનો એકેય શ્લોક કે એકેય ગાથા તને કાંઈ ઉપકારી થશે? જીવને મુક્તિનું કારણ, મોક્ષનું કારણ બની શકશે નહીં. એની વ્યર્થતા એ શાસ્ત્રની વ્યર્થતા ન થઈ, આ એની કલ્પનાવાળાની વ્યર્થતા થઈ. નિજ કલ્પનાથી ત્યાં શાસ્ત્ર નિષ્ફળ નથી, નિષ્ફળ વાંચનાર છે. વાંચનાર નિષ્ફળ છે. જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના શ્રી નંદી સૂત્રે ભાખ્યા છે ભેદ જ્યાં સિદ્ધાંતના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જગતમાં અધ્યાત્મ દર્શન છે, અનાત્ અને અનાત્મ દર્શન પણ છે. આ બધા દર્શનો જુદા જુદા. આ બધા જ્યારે કોટી શાસ્ત્રની વાત કરી છે એટલે આ કૃપાળુદેવ આ બધા કોટી શાસ્ત્રોમાં આ બધા આવે છે. આ વેદ પુરાણ ઉપનિષદ આદિ કહેતા બધા ચાર વેદ પુરાણ આદિ સાંખ્ય મતના વિશેષ મતના વૈશેષિકના દ્વૈતના જે કાંઈ ગણો તે આ છે. શાસ્ત્ર સૌ મિથ્યાત્વના છે. મિથ્યાત્વના શાસ્ત્રો પણ જગતમાં અનંત છે, કેટલાય છે. ધર્મના નામે શાસ્ત્ર મિથ્યાત્વનું. લૌકિક મહત્તા મંત્ર જંત્રના સાધન લૌકિક. કોકનું સુખ ટળે ને મારું દુઃખ ટળે ને મિત્રને આમ કરો ને વશીકરણ આમ કરી દઉં ને ભગવાનને આમ ઉતારી દઉં ને છપ્પર ફાડીને આટલું દુનિયામાં લે. આ બધા મિથ્યાત્વના શાસ્ત્રો છે. આ બધા ધર્મની શ્રેણીમાં જ આવે છે. આ કંઈ સંસારમાં નથી, આ સ્કૂલ કે કોલેજમાં કે ઇકોનોમિક્સના નથી, સોશિયોલોજીના નથી. આ બધા ધર્મને નામે આ બધા મિથ્યાત્વના શાસ્ત્રો છે. હોમ હવન બાધા આકડી બીજું ત્રીજું આ તે ચૂડેલ વશીકરણ નડતર જાપ હરામણા એની કેટલી વિધિ વિધાનવાળા આટલા આટલા વ્રત વતોલા પીપળે પાણી ઘાલવા બીજા કરવા ત્રીજા કરવા આ બધા શાસ્ત્રો આ બધાય શાસ્ત્રની વિધિ શાસ્ત્ર કર્મકાંડ બતાવીને કે જો શાસ્ત્રમાં લખ્યું છે આમ કરવું જોઈએ આટલા નિવેદ આટલા તેલ દીવા દિવેટ અનેક પ્રકારની કંઈક પ્રકારની એની અંદર આપણે ન ધારેલી એવી પશુવધ કોકને મારી નાખવું કોકના છોકરોને આમ કરવું કોક કુંવાર કાંઈ નીકળે ત્યારે આમ કરી નાખવું કોકના ઘરે આમ હોય ત્યારે આમ કરે આ બધા આ બધા મિથ્યાત્વના શાસ્ત્રો ધાર્મિક માન્યતાના આધાર ઉપર આ બધા નવા અંચળા નવા રૂપ ધારણ કરીને બેઠા છે. લોકો એમ સમજે કે ભાઈ અમને તો આ કોકે કીધું નહીં ને એના શાસ્ત્ર પ્રમાણે તો આપણે આટલું જ કરવું જ જોઈએ ને આપણે આ તો કરવું જ જોઈએ. વિતરાગમાં માનતો હોય તો કરતો હોય પાછું. વિતરાગ ધર્મની શ્રદ્ધામાં માનનાર પોતાની જાતને ચુસ્ત દેરાવાસી ચુસ્ત સ્થાનકવાસી ચુસ્ત શ્રીમદ વાળા અમે કે ચુસ્ત કાંજી સ્વામી વાળા પણ આ માન્યતામાંથી મુક્ત હોય નહીં. કાં તો કરો દેવીનો કોપ આવે મરી રહી, માં મેલડી થાય આડી તો આપણે ક્યાં જાય, માટે ડાકલું વગાડવું જ પડે અને ડાકલા વાગે તો આપણે ભૂવા તરીકે ધોણવું જ પડે, માતાજી આવે કે ન આવે. હે માં ગોયણી પહોંચી તો કે પહોંચી, હવે કોણે કીધું પહોંચી, કઈ માં સાંભળે તાઈ. હૈલા કરે સંસાર છે આ તો, સંસાર બહુવિધ પ્રકારનો છે, આપણે એની અંદર ક્યાંય આપણા મનને પરોવવું નહીં, ચાલ્યા કરે બધું જે ચાલે છે ચાલવા દે. જગતના જીવોનું જે ભાગ્ય છે અને એને જે પ્રકારનો ઉદય છે અને સંસારમાં પરસ્પર ઋણાનુબંધનું જે સ્વરૂપ છે એ સૌને મુબારક, બધું ભલે રહ્યું. આપણો લક્ષ તો અત્યારે આત્મજ્ઞાન એના ઉપર છે. અહીંયા જ્ઞાની કહે છે કે ચાર વેદ પુરાણ આદિ એક બાજુ આવા શાસ્ત્રો પણ છે, બીજી બાજુ મિથ્યાત્વના શાસ્ત્રો છે, ત્રીજી બાજુ નંદી સૂત્ર જેવું જબરજસ્ત શાસ્ત્ર છે જૈન યોગનું. શ્રી નંદી સૂત્રે ભાખ્યા છે ભેદ જ્યાં સિદ્ધાંતના, એમાં એણે સિદ્ધાંતના ભેદ અને પ્રભેદની વાત કરી છે જૈન શાસ્ત્રમાં. જ્ઞાની આ બધાથી પર ઉઠવાનું કહે છે, એણે એમ નથી કીધું કે નંદી સૂત્રને માનો. શ્રી નંદી સૂત્રે ભાખ્યા છે ભેદ જ્યાં સિદ્ધાંતના, આવા ભેદ સિદ્ધાંતના ભેદ ભાખનારા શાસ્ત્રો દ્રવ્યાનું યોગના, ચરણાનું યોગના, કર્ણાનું યોગના આ પણ ઘણા છે. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. જુઓ માપ શું સાહેબ, શું કરવું આ કોટી શાસ્ત્રમાંથી, કયું લેવું કયું ન લેવું, નિજ કલ્પનામાં એકમાં લગાવીશ. માં વેદ પુરાણ ઉપનિષદ આવી પ્રકારના મિથ્યાત્વના શાસ્ત્રો અને આ સિદ્ધાંત ભેદના શાસ્ત્રો બધા જબરજસ્ત ત્રિકાળા બાધિત સિદ્ધાંતો જ્યાં આપ્યા છે એવા આગમ સૂત્રો, પણ કે છે કે તને તારે શું કરવું, જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. કારણ કે જ્ઞાન જ્ઞાનીમાં કડો, આગળ આવી જતા છો, આપણને અનુસંધાન તરત મળવું જોઈએ કે આ મંત્ર તંત્ર ગ્રંથ ક્યાંય જ્ઞાન નથી. જ્ઞાન જ્ઞાની માં કળો, જ્ઞાનીમાં જ્ઞાન છે. તો જ્ઞાનીને જે જ્ઞાન કહે છે, જ્ઞાની જેને જ્ઞાન કહે છે, જ્ઞાન ભાષે છે એ ઠેકાણે, જ્ઞાનીને જ્યાં જ્ઞાન ભાસ્યું છે એ જ ઠેકાણે ઠરો. હું એમ કહું કે આગમ સિવાયના શાસ્ત્ર એ તો બધા મિથ્યાત્વના શાસ્ત્ર છે, આવું આપણે પ્રતિપાદન કરીએ. પરમ કૃપાળુ દેવ એમ કહે કે મુમુક્ષુએ યોગ વાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણ અને મુમુક્ષુના લક્ષણો એ બે કંઠસ્થ કરવા. કોણે કીધું? જ્ઞાનીએ કીધું. કયા શાસ્ત્ર માટે કીધું? યોગ વાસિષ્ઠ. હવે યોગ વાસિષ્ઠ એટલે આપણે શું કહીએ, આ ચાર વેદ પુરાણ આદિમાં આવી ગયું બધું. અને આપણને એક જ્ઞાની જેને કેવળ આત્માના કલ્યાણની ચિંતના છે, જગતના જીવો પ્રત્યે કેવળ કરુણા છે, એણે જગતના જીવોને બાંધવા માટે કીધું કે તમે યોગ વાસિષ્ઠ વાંચો? એણે મોહ મુદગર અને મણિરત્ન માળાની વાત કરી. મુનિને લખ્યું છે કે મોહ મુદગર વાંચજો. એને મહાત્મા ગાંધીજીને મણિરત્ન માળા મોકલાવી કે તમે વાંચો, ધર્માંતર કરતા ને હિન્દુ ધર્મમાં તમારે જે જોઈએ તે તમને મળશે. કયું પુસ્તક મોકલું? મણિરત્ન માળા. વેદાંત પ્રબોધક એ વાંચવા મોકલું હતું, ન હોય તો હું તમને અહીંથી રવાના કરીને મોકલાવું છું. એમને મોકલાવ્યું. જે જે જીવોને જે જે વસ્તુ જેમ સમજવામાં આવે, એને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને અમુક શાસ્ત્ર કયા, એને સૌભાગને અમુક શાસ્ત્ર કયા, એને મુનિશ્રીને અમુક શાસ્ત્રો વાંચવા કયા, એણે સામાન્ય મુમુક્ષુઓને કહ્યું કે તમે આપેલા વૈરાગ્ય સભર બનો અને એને માટે આ પાઠ વાંચો. એણે સુતકૃતાંગ કેમ વાંચવું એ મુનિઓને સમજાવ્યું કે કુળ ધર્મના આગ્રહ અર્થે શાસ્ત્ર વાંચવું હોય તો રેવા દેવું. શું રેવા દેવું? કયું શાસ્ત્ર હતું? જૈન હતું ને, એમાં મુનિઓને આગમ વાંચવા એ તેનું કામ છે, તો કે રેવા દેવું. સૂત્ર કૃતાંગ અર્થ સમજાવ્યો છે અને પછી કહ્યું કે હવે તમને આવો ભાવ થતો હોય તો રેવા દેવું, કે આ તો અમારું આગમ છે, આ અમારા 32 માઇલા છે, અમે 45 વાળા નથી. જ્યાં આ ભાવ આવે ત્યાં શાસ્ત્ર તારા માટે નકામ. શાસ્ત્ર ઉત્કૃષ્ટ છે, વાંચનારની ભૂમિકામાં જો આ હોય કે 32 જ મારા અને બાકીના 13 ખોટા રહેવા દે, એ તો 32 તારું અકલ્યાણનું કારણ થશે. 5 પરમાગમન સારા, 45 ખોટા ગયો. જ્ઞાનીને જે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. અને જ્ઞાની એની જાત આખી જુદી છે. કરોડો જ્ઞાનીનો અભિપ્રાય એક જ હોય અને એક અજ્ઞાનીના અભિપ્રાય 1 કરોડ હોય. જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. ઠરવું ક્યાં, સ્થિર ક્યાં થવું? મોક્ષ માર્ગ એ સ્થિરતાનો માર્ગ છે. મોક્ષ માર્ગ એ સ્થિરતાનો માર્ગ છે. સંકિત થયા પછી, દર્શન મોહનીયનો ક્ષય થયા પછી આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની આ સ્થિરતા કરવાની છે. આત્મસ્થિરતા, આત્માને જાણ્યો પણ આત્મા સ્થિર ન થયો તો, એનું કંપન મટ્યું નહીં તો, માટે કે છે કે એ આત્મા 3 યોગ છે એને સ્થિર કરે છે વૈજ્ઞાનિક. કે આત્માને જાણ્યો છે પણ આત્માનું કંપન, આત્માનું સ્પંદન આ યોગના કારણે છે, માટે હવે યોગની સાધના કરવી. અને આ અષ્ટ પ્રવચન માતામાં આ 3 યોગની પ્રવૃત્તિને સંક્ષિપ્ત કરવાની છે. આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની. ક્યાં સુધી? દેહ પર્યંત. ઘોર પરિસ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. કેની સ્થિરતા? એ આત્માની સ્થિરતા કરવી છે. પરિસનો ઉપસર્ગ કેના ઉપર આવવાના છે? શરીર ઉપર. મન વચન કાયાના જે યોગ છે, શરીર એટલે આ 3નો સરવાળો આ જે છે, તો પણ આ સ્થિરતા ઘટે નહીં. અને એ યોગની પ્રવર્તના તો કરવી જ પડશે. છૂટકો જ નથી. શરીરધારી છે, મોક્ષ નથી થયો ત્યાં સુધી દેહધારી છે, સદેહ છે. તો કે યોગ પ્રવર્તના સંક્ષિપ્ત તે 3 યોગની. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, યોગ પ્રવર્તના કરવાની છે. મન વચન કાયા એની પ્રવર્તના કરવાની છે. કયા લક્ષથી? સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન. જો અમે કરીશું મન વચન કાયાનો ઉપયોગ, પણ જ્ઞાની છે, દર્શન મોહ ગયો છે તોય કરીશું. પણ કયા હેતુથી? સ્વરૂપ લક્ષ જીનની આજ્ઞા અનુસાર. આજ્ઞા કઈ છે? અષ્ટ પ્રવચન માતા. તે પણ ઘટતી ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં. અરે વાત તો જુઓ, કૃપાળુ દેવે મૂકી છે આ આરોહણનો ક્રમ, આ એની સમજાવટ, આ એની સુગમતા, આ એની શૈલી. આ અગમ માર્ગને સુગમ બનાવનારા પુરુષ અગમ્યને સુગમ્ય બનાવે, દુર્ધરને સુધર બનાવે, અગોચરને સુગોચર બનાવનાર પુરુષ આ કારણો ભેદી મેળવે છે. વાંચો, એક એક અક્ષરની અંદર પ્રકાશ થાય, પ્રકાશ થાય. તે તત્વ મારા અંતઃકરણ વિશે પ્રકાશ કરો, વિચાર તો પ્રકાશ થશે. અને જેટલું પ્રકાશ થશે એટલી અંદરથી જ્ઞાન દ્વારા પ્રજ્વલિત થશે. અજ્ઞાનના આવરણ, મિથ્યા માન્યતાનો આવરણ, જન્મો જન્મના કુસંસ્કારના અને આ જન્મની અંદર પણ જ્યાં ધારણ કરેલા સંઘ મત સંપ્રદાય ભેદ વ્યક્તિરાગ દ્રષ્ટિરાગ આ બધા આવરણથી મુક્ત થવાનું છે, ખુલ્લા થવાનું છે જ્ઞાનીના નિરાવરણ બોધ પ્રત્યે. કોઈ વાતની આપણી કોઈ વાત આપણને ક્યાંય આવરણ કરનાર ન રહે, પ્રકાશ કરનાર બને. જ્ઞાનનું તત્વ, જ્ઞાનનું લક્ષણ પ્રકાશ છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. આ જ્ઞાનનો પ્રકાશ, તે તત્વનો મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ, અત્યંત નિવૃત્તિ થાઓ. આ જ્ઞાનનો પ્રકાશ થાય તો નિવૃત્તિ થાય છે. અજ્ઞાનના તિમિર ટળે નહીં ત્યાં સુધી ગમે તેટલા પ્રયત્ન કરીએ આ જીવ મુક્તપણાને પામે નહીં. તો એ કહે છે કે જ્ઞાનીને તે જ્ઞાન ભાખ્યા એ જ ઠેકાણે ઠરો. જેના ઉપર મારી દ્રષ્ટિ ઠરી કે આ જ્ઞાની પુરુષ છે. જગતમાં અનેક જ્ઞાની છે, પણ જગતના જીવોને જેમ અજ્ઞાની સાથે ઋણાનું બંધ હોય ને, એમ જ્ઞાની સાથે પણ ઋણાનું બંધ, પરમાર્થથી ઋણાનું બંધ બંધાયા હોય, પૂર્વે કોઈની સાથે આવી પ્રકારના ઋણાનું બંધ થયા હોય, તો એ ઋણાનું બંધથી કોઈ જીવ પ્રત્યેનું આપણને આપણો પરમાર્થ માર્ગના સખા બને. અને પરમાર્થ માર્ગના સખા બને પછી એમણે જે બોધ આપ્યો છે, એમણે જે વાત કરી છે, ત્યાં આપણે ઠરવાનું છે. ત્યાં પછી વિકલ્પમાં પડવાનું નથી. આ સરળ માર્ગ જેને કહીએ, જ્ઞાનને પ્રાપ્ત કરવાનો, આત્માની મુક્તિનો માર્ગ મેળવવાનો, અનેકવિધ પ્રકારે માર્ગ કયો છે, કંઈ સૂઝ પડતી નથી. આનું માનવું, તેનું માનવું, આને માનવું, તેને માનવું, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એ હવિવેક. શિષ્યની તો આ અવસ્થા છે, શિષ્યની તો આ ભૂમિકા છે. આત્મસિદ્ધિનો શિષ્ય કહે છે કે પ્રભુ દર્શન તો ઘણા છે, મત ઘણા છે, અને એ બધા ઘણા દર્શનો બધા ભેગા મળીને એક ઉપાય નથી કહેતા, તો વળી સારું કે બધાએ ભેગા મળીને આ જ કીધું, એટલે મારે તો કે પછી પૂછવા પણ કોઈને હતું. પણ કહે ઉપાય અનેક, આ તો ઘણા ભેગા થયા અને પાછા ઉપાય કેટલા કીધા અનેક, તેમાં મત સાચો કયો બને ન એહ વિવેક. હવે મારા ભાગે તો વિવેક કરવાનું આવ્યું કે લે આમાં સાચું તું શોધી લે, આમાં સાચું તું શોધી લે. હવે આ મારું કામ નથી, કારણ કે જો હું સાચું જાણતો હોત તો અત્યાર સુધી આવી થોડો હોત, અત્યાર સુધી રખડપટ્ટી કરી હોત, અને ક્યારે પાછું મનમાં ન લાવવું કે એમાં શું છે, લાવો ને હું સાચું ગોતી લઈશ. આ ભાવ આવ્યો એટલે સમજી રહ્યું કે પાછું આપણે ગયા કામથી. ઘણી વાર અંદર ઉછાળો મારે કે હા હું બધામાં જાણું છું, આપણે આપણા હિતનું શું જાણું, ઉભો રે. જો તું જાણતો હોત, એવી વિવેક બુદ્ધિ તારામાં હોત, તો પરિભ્રમણ શું કામ? પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ યથાવત રહ્યા છે. અહીંયા કહે છે જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. આવા જ્ઞાની સાથેનો જ્યારે કોઈ ઋણાનો બંધ થાય, આપણને કોઈ અદભુત એમના પ્રત્યેનો પ્રેમભાવ ભક્તિભાવ આવે. શું કામ આવે કાંઈ ખબર નથી. મુનિ તમે શા માટે અમને વંદન કરો છો? બોલો કૃપાળુ દેવ. પ્રશ્ન કોને? ઓલા વિરતીધારી સર્વસંગ પરિત્યાગી વિતરાગ માર્ગનો નિર્ગ્રંથ સાધુ કૃપાળુ દેવને 22 વર્ષની ઉંમરના એ મુંબઈથી આવેલ ગ્રસ્ત અને વેપારની અંદર રહેલ વેપારી વેશની અંદર આવેલ એને નમસ્કાર કરતા કૃપાળુ દેવે પૂછ્યું કે મુનિ તમે અમને શા માટે આ નમસ્કાર કરો છો? તો કે તમને જોતા જ અમને કોઈ પ્રેમભાવ આવે છે, અનંતકાળથી રખડીએ છીએ, તમે અમને આવે તારો, તમે અમારા ભવતારક પિતા હો એવો ભાવ આવે છે. મોટી ઉંમરનો મુનિ 22 વર્ષના યુવાનને એમ કે તમે અમારા ભવતારકના પિતા હો એવો ભાવ આવે છે. રખડતા બાળને જેમ એનો વાલી મળે અને જે એ પોતે નિર્ભયતાની લાગણી અનુભવે, જે આશ્રય ભાવ અનુભવે, અને આજ હવે મને મારો તારણહાર થઈ શકે એમ છે, આવો ભાવ જ્યાં કોઈ જ્ઞાનીનું ઓળખાણ થાય ને આવે, તો પછી એ જે કીએ એ જ્ઞાનીને જે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. તો પછી કૃપાળુ દેવે કહ્યું એનું આ રહસ્ય ત્યાં છે કે બીજું કઈ શોધમાં, એકમાત્ર સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી. પણ પેલા સત્પુરુષને શોધજે અને શોધવામાં સત્પુરુષના લક્ષણ સહિત એને શોધવાનો પ્રયત્ન કરજે કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી ને સાંભળવામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, આવા પુરુષને, આવા ભેદી પુરુષને શોધી લેજે. અને એને શોધ્યા પછી જ્ઞાનની અંદર કયું શાસ્ત્ર અને કઈ વાત એનું નિર્ણય તું નહીં કરતો, જ્ઞાનીને જે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. એને પછી તને કીધું હોય કે તું અત્યારે આ શાસ્ત્ર વાંચ એટલે અમારે એ જ વાંચો, એને કીધું કે યોગ વાસિષ્ઠ વાંચ એટલે યોગ વાસિષ્ઠ, એને કહ્યું કે સાંજ સુધારસનું અવલોકન કરજો એટલે એ કરવાનું, એમણે કહ્યું કે હમણાં તમે આ વાંચનાને પડતી મૂકજો તો પડતી મૂકજો. કે મુનિઓને કહ્યું હા જૈન આગમન હમણાં વાંચવાનું બંધ કરશો, હમણાં તમે જૈન શાસ્ત્ર વાંચવાનું બંધ કરશો, કારણ કે જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ માનવાનું આ આત્મા કેટલાક વખત ત્યાં ભૂલી ગયો. એ કયો આગ્રહ? આગ્રહયુક્ત જે જૈન છે તે તત્વની દ્રષ્ટિએ વાત નથી મૂકી ત્યાં, ભાવ પકડવાનો, આશય પકડવાનો, કે આવો આગ્રહ મમત્વનો જો આવે તો એ પણ આ નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો બધા હશે તો પણ એ મનનો આમળો થઈ જશે. એટલે મનના આમળાયુક્ત, મમત્વ ભાવયુક્ત, આસક્તિ ભાવયુક્ત, કોઈ શાસ્ત્ર પ્રત્યેના અભિનેશ વેશયુક્ત જો વાત હશે તો તે કલ્યાણનું કારણ બની શકશે નહીં. અને દ્રષ્ટિના ગયેથી ગમે તે શાસ્ત્ર પ્રાય અહિતનું કારણ થતું નથી, ગમે તે શાસ્ત્ર. અને અહીંયા કોટી શાસ્ત્ર જો મનનો આમળો બની જાય અને અહીંયા ગમે તે શાસ્ત્ર હાથમાં આવે જો દ્રષ્ટિરાગ ન હોય તો પ્રાય અહિતનું કારણ થતું. કેટલો વિવેક, કેટલી સમજણ, કેટલી જાગૃતિપૂર્વક જ્ઞાનીના બોધને વાંચવો, વિચારવો, ચિંતન કરવું, પરિશીલન કરવું, મનન કરવું, નિધિ ધ્યાસન કરવું, અનુપ્રેક્ષા કરવી, એને જ વિચાર અને ધ્યાનની પ્રક્રિયા કીધી છે. ઔષધ વિચાર ધ્યાન આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનું આ ઔષધ છે. વ્રત નહીં, પચ ખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે ક્ષેણીક ઠાણંગ જોઈ લો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. ઉદાહરણ આપે છે એક શાસ્ત્રનું કે શ્રેણીક મહારાજા, એને શ્રેણીક જે એ પોતે બિહારની મગધની રાજધાનીના એ આવા અવધિપતિ હતા, હવે એને કોઈ વ્રત પચખાણ બીજા હતા નહીં, અને છતાં આવતી ચોવીસીની અંદર એ મહાપદ્મ નામના તીર્થંકર થશે. શ્રેણીકે તીર્થંકર ગોત્ર નામનું કર્મ બાંધ્યું છે. આવી ઉત્કૃષ્ટ તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધનાર શ્રેણીક મહારાજાએ ભગવાન મહાવીરના સાનિધ્યમાં આવ્યા અને એને ભગવાન પ્રત્યેનો અને તત્વ પ્રત્યેનો, શાસન પ્રત્યેનો અને જગતના જીવોનું કલ્યાણ થાય અને આ બોધ, ભગવાનનો બોધ જગતના બધા જીવો પામે અને બધા જ જીવો જન્મ મરણથી મુક્ત થાય, આવી ઉત્કૃષ્ટ ભાવમાં, ભાવનામાં એક રાજવી તરીકે હું શું કરી શકું, એક રાજા તરીકે શું કરું, તો ભગવાન મહાવીરની આજ્ઞાનું પાલન પોતાના શાસનની અંદર શરૂ કરાવી દીધું કે જેથી કરીને મારા રાજનો પ્રત્યેક પ્રજાજન મુક્ત થાય, મારા રૈયતનો પ્રત્યેક વ્યક્તિ સિદ્ધ થાય. આવો ઉત્કૃષ્ટ ભાવ ભાવનાર સવી જીવ કરું શાસન રસી, આ ભાવના બાંધતા તીર્થંકર નામ કર્મનું ગોત્ર કર્મ બંધાય છે. આવો બાંધેલો તીર્થંકર ગોત્ર બંધાઈ ગયું છે, પણ ત્યાર પહેલા એક બંધ પડી ગયો છે, બંધ પડી ગયો છે અને પોતે અત્યારે આ અવસ્થામાં છે. રાજાધિરાજ તરીકે મગધનો અધિપતિ છે, વ્રત પચખાણ બાકીના લોકોને છે એવા નથી,
અને છતાં એ થશે શું, એની ભાવિ ગતિ જેની છે. મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણંગ જોઈ લ્યો. આ ત્રીજું સૂત્ર કીધું, પેલા ભગવતી સૂત્ર ની વાત કરી, પછી સંમતિ તર્ક સૂત્ર ની વાત કરી, અને અત્યારે શેની વાત કરે છે, ઠાણાંગ, કે ઠાણાંગ સૂત્ર જોવું હોય તો જોઈ લ્યો. એમાં લખ્યું છે કે આ શ્રેણીક મહારાજાને વર્તમાન પર્યાયમાં કોઈ પણ પ્રકારના વ્રત નિયમનું પાલન ન હોવા છતાં એ તીર્થંકર થશે મહાપદ્મ નામના. શું બતાવે છે અહીંયા, કે જ્ઞાન શ્રેણીકને, તો એને શ્રેણીકનું જ્ઞાન, એને ભગવાન મહાવીરની આજ્ઞા, એની સાથેનો ઋણાનુબંધ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને અર્પણતા શ્રેણીકની કેવી, કે પ્રભુના ક્ષેમ કુશળ પૂછ્યા વિના શ્રેણીક આહાર પાણી લેતા નથી. ચારે બાજુ એના સૈનિકો ચાલતા જ હોય છે અને બધી જ જગ્યાએ એ વાત્ર એટલું જ જુએ કે પ્રભુ ક્ષેમ કુશળ છે ને, ભગવાન મહાવીર વિચરી રહ્યા છે, તો આ બધું સુક્ષ્મતાપૂર્વક બધું ચાલે છે ને. જગતના જીવો એની બોધના બરોબર લે છે ને, એમાં કઈ અંતરાય અવરોધ નથી ને. કેટલા ઉત્કૃષ્ટ ભાવથી એ શાસન ચલાવતો હશે, કે મારો પ્રત્યેક પ્રજાજન મહાવીરના બોધથી વંચિત ન રહે, આ નિર્ગ્રંથ માર્ગને પામે, અને આ પામવામાં કોઈને કઈ અંતરાય ન રહેવી જોઈએ, એ જોવાનું કામ શાસક તરીકે મારું છે. જેમ શ્રેણી કે આખા મગધના રૂપમાં કર્યું છે, એવી જ રીતે આ પ્રકારના દરેક જગ્યાએ જે હોય છે આ બધાની અધિપતિ તરીકેની આ ફરજ, કે હું ટ્રસ્ટી છું, હું કારોબારીનો હું પ્રમુખ છું, મારે જોવાનું કે મારા સ્થાનમાં આવનાર, મારી સંસ્થામાં આવનાર પ્રત્યેક વ્યક્તિ આ બોધનો અધિકારી બને, કોઈને અંતરાય ન થાય, પ્રત્યેકને સાચો માર્ગ મળે, બસ આવા ભાવથી આપણે ત્યાં આ બધી વ્યવસ્થા ગોઠવાની છે. સંઘપતિ એટલે શું, પ્રમુખ એટલે શું, મારે ત્યાં આવનાર બધા સાધુ સાધ્વીઓના સંયમ સુક્ષ્મતાપૂર્વક ચાલે, શ્રાવકોની સાધના ચાલે, ભવ્ય જીવોની આરાધના ચાલે, કોઈ જગ્યાએ કોઈને કઈ અંતરાય ન થાય, હોય તો હું વ્યવસ્થાપક છું, એની વ્યવસ્થાથી એ બધી વસ્તુ દૂર કરી અને જગતના બધા જ જીવો ધર્મની આરાધના શાંતિપૂર્વક કરે, સૌને કર્મની નિર્જરાનું કારણ થાય, બસ એ જ કામ મારું છે. તો શ્રેણી કે જે કામ એની કક્ષાએ કર્યું, એ જ કામ એક સામાન્ય કાર્યકર્તા એ પણ એની કક્ષાએ કરવાનું હોય છે, કે મારું કામ પણ આ જ છે કે જગતના જીવો પ્રભુનો આવો નિર્ભેળ બોધ પામે. શ્રેણીક ઠાણંગ જોઈ લો, શાસ્ત્રમાં એક ઉદાહરણ આપી કૃપાળુ દેવે એ વાત મૂકી છે કે શ્રેણીક મહારાજા ક્ષાયિક સંકિત હતા. પૂર્વે એક અજ્ઞાન અવસ્થામાં ભગવાન મહાવીરનો યોગ થયો નહોતો, ત્યાર પહેલા જે કર્મ બાંધ્યું અને એક શિકારની અંદર મૃગયા કરવામાં એક જીવની હત્યા કરતા બે જીવની હત્યા થઈ અને અભિમાન કર્યું કે એક માણથી બે ને માર્યા હું કેવો, એના માઠા પરિણામે એને નર્ક ગતિનું આયુષ્ય બાંધી લીધું, આયુષ્યનો બંધ પડી ગયો છે અને ભગવાનનો સંયોગ પછી થયો. ભગવાનનો સંયોગ થયા પછી ભાવ પલટાણા છે, પણ આયુષ્યનો બંધ કર્મ કોઈને છોડતું નથી. પછી એ તીર્થંકર ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ હોય એને કર્મ છોડતું નથી. પૂર્વે બાંધેલા કર્મ એ ભગવાન મહાવીરે કોઈ